أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على الرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد أبي القاسم محمد
اللهم صل على محمد وعلى محمد وعجل
ثم الصلاة والسلام والتحية والإكرام على الأئمة المعصومين من ذريتك وبنيك أما بعد بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اما بعد فقد قال الله تعالى في القران المجيد وقوله الحق بسم الله الرحمن الرحيم والتين والزيتون وطور سينين وهذا البلد الامين لقد خلقنا الانسان في احسن تقويم سلوات
اللهم صل على محمد وعلى محمد وعلى
محمد عزيزي المجلس السلام عليكم ورحمة الله وبركاته આપની ચર્ચા એ વાત ઉપર ચાલી રહી છે કે ખુદાવંદ આલમ કુરાનની અંદર કસમ ખાઈને કહે છે કે કસમ છે ઇંજીરની, કસમ છે ઝૈતૂનની, કસમ છે એ પહાડ તૂરની કે જેના ઉપર નબી મૂસાને તૌરાત દેવામાં આવી, અને કસમ છે આ અમનવાળા શહેર મક્કાની કે મેં ઇન્સાનને બહુ જ સરસ બનાવ્યો છે. ખુદાએ ઇન્સાનની ખિલકત બહુ જ ખૂબસૂરત કરી છે, ફક્ત એના શરીર નહીં એની રૂહની ખિલકત પણ બહુ જ ખૂબસૂરત છે. પણ ખુદાવંદે આલમ કુરાનની અંદર કહે છે, એ મારા બંદાઓ, મેં તમને આ દુનિયાની અંદર એના માટે નથી મોકલાવ્યા કે તમારું કંઈ હદ નથી કે તમારું કંઈ કારણ નથી. મેં તમને એક કારણસર મોકલાવ્યા છે, અને કારણ એ છે અયુકુમ અહસનુ અમલા, મને જોવું છે કે હું તમને જ્યારે દુનિયામાં મોકલાવ્યો અને જ્યારે હું તમને પાછો બોલાવીશ તમારામાંથી સારામાં સારા કામ કરીને કોણ આવે છે. આ સારામાં સારા કામ કરવાની જગ્યા આ દુનિયા છે, અને એનો અજ્ર આખિરતની અંદર મળશે. ખુદાએ દરેકને કામની અંદર એક અજ્ર રાખ્યો છે, પણ એના અંદર અમુક એવા કામો છે કે જેના માટે જિબ્રાઇલ પણ આશા કરે છે કે કાશ હું ઇન્સાન હોત અને હું આ નેક કામની અંદર ભાગ લેત તો મને પણ સવાબ આટલો મળત. એનો મતલબ એ છે કે આ કામના દરજા બહુ જ બુલંદ છે. અને આપણે જિબ્રાઇલની પહેલી આશા અને પહેલી ખ્વાહિશની વાત કરતા હતા, અને એ હતી કે એ રસૂલે ખુદા, અગર હું ઇન્સાન હોત, અગર હું બશર હોત તો નમાઝે જમાતની અંદર ભાગ લેતો હોત અને નમાઝે જમાતમાં ભાગ લઈને સવાબને હાસિલ કરત. આપણે આ ચર્ચા કર્યા કે નમાઝ જે છે એ દીનનો સુતૂન છે, અસલાતુ અમુદુદ્દીન, નમાઝ દીનનો સુતૂન છે, એના ઉપર આપણું દીન ઊભું છે. ઇન કોબેલત કોબેલતમાં સિવાહા, ઇન રુદ્દત રુદ્દતમાં સિવાહા, જો આ સુતૂન, જો આ નમાઝ કબૂલ થઈ બધા અમાલ કબૂલ છે, અને જો નમાઝ રદ થઈ તો બધા અમાલ રદ છે. ઇમામ અલી અલૈહિસલામ ફરમાવે છે કે જ્યારે મને મારા પરવરદિગાર સાથે વાતું કરવી હોય છે તો હું નમાઝને અદા કરું છું. નમાઝે જમાતની ઘણી ફઝીલતો છે. જિબ્રાઇલે કહ્યું, યા રસૂલલ્લાહ, કાશ કે હું બશર હોત, કાશ કે હું ઇન્સાન હોત તો હું આલિમોની મહેફિલમાં જઈને બેઠો હોત, આલિમોની મજલિસોમાં જઈને બેઠો હોત અને વાંચીને ફાયદો ઉઠાવત. શા માટે આલિમોની આટલી કદર છે? શા માટે ઇલ્મની આટલી કદર છે? ઇન્સાન ઇસ્લામની અંદર રસૂલે ખુદાએ ફરમાવ્યું છે કે ઇલ્મ હાસિલ કરવું દરેક મર્દ અને દરેક ઔરત ઉપર વાજિબ છે. ઇલ્મ ચાહે દીનનો હોય ચાહે દુનિયાનો હોય, દુનિયાના જેટલા ઇલમ છે તે બી અલ્લાહના બનાવેલા છે, અને દીનનો જે ઇલમ છે તે બી અલ્લાહે મોકલાવેલું છે. ઇલ્મ હાસિલ કરવું, એ મુસલમાન તમે તમારા જમાનામાં પાછળ ના રહી જાઓ. એવું ના થાય કે બીજી કોમો ઇલમ હાસિલ કરીને આગળ વધી જાય ને તમે પાછળ રહી જાઓ. આપણા ઉસ્તાદે શું કીધું, તમને બધા ઇલમ શીખવાના છે, તે દુનિયાનો હોય કે દીનનો હોય, મુસલમાનને આગળ હોવું જોઈએ. આપણે ફખર કરે છે એક જમાનો હતો મુસલમાન એસ્પાઇન સુધી હુકુમત કરતા હતા. એકઝામ મુસલમાનોએ એસ્પાઇન સુધી 100 વર્ષ હુકુમત કરી છે, આટલા મુસલમાન ફેલાઈ ગયા હતા. પણ ત્યારે મુસલમાન ઇલમની અંદર સૌથી વધારે આગળ હતા. આસ્ટ્રોલોજી, આસ્ટ્રોનોમી, મેડિસિન, સાયન્સ, આ બધા ઝાડ, આ બધી દવાઓ, એના અંદર બધા મુસલમાનો આગળ હતા. અને પછી જ્યારે મુસલમાન એક ફેરે અંદરની બુરાઈઓની અંદર, અંદરની ખરાબીઓની અંદર મુકતેલા થઈ ગયા, કુર્સીના ઝઘડા, એકબીજાથી હસદ. આપણે ખબર છે ને, કુર્સી કોઈની સગી નથી. બાપ જે છે એ દીકરાને કતલ કરાવે છે, દીકરો બાપની આંખું કાઢી નાખે છે. જ્યારે મુસલમાનો અલ્લાહના રાસ્તાને મૂકી પૈસા અને ખુરશી પાછળ લાગવા લાગ્યા, તો આ બધી જે જાહો જલાલત હતી, જે આ બધી સાયન્સની બધી મહેનત હતી, આહિસ્તે આહિસ્તે બધી પાછી ચાલી ગઈ. ઓલમાએ કિરામની ઘણી ઘણી ઇજ્જત છે, અઝીઝાને કિરામની બહુ જ ઇજ્જત છે. આપણા 8મા ઇમામના બાદ 9મા ઇમામના જમાનાથી આ સિલસિલો આપણા ઇમામોએ શરૂ કરી નાખ્યો હતો કે આહિસ્તા આહિસ્તા મારા માનવા વાળાઓને તકલીદ તરફ લઈ જાય. કારણ કે એ જમાનો એટલો મુશ્કેલ થઈ ગયો હતો આપણા ઇમામો માટે. આપણા 9મા ઇમામ સૌથી જવાનીના આલમમાં શહીદ થયા છે. 24 વર્ષની ઉંમર હતી આપણા 9મા ઇમામની જ્યારે 9મા ઇમામને શહીદ કરવામાં આવ્યા. તો એ જમાનાની અંદર ઇમામ માટે તબલીગ કરવું બહુ જ મુશ્કેલ થઈ ગયું હતું. તો કેટલું મુશ્કેલ હતું, અગર કોઈને સવાલ કરવું હોય ઇમામને તો ઇમામ પાસે જઈ નહોતા શકતા, કારણ કે એના ઘરના આજુબાજુમાં પોલીસ હતી, ચોકી હતી, ફોજી ઉભા હતા. ખબર પડે કે ઇમામને માનવા વાળો છે તો એને મારી નાખતા હતા. હવે ઇમામને સવાલ કરવું છે તો કેમ સવાલ કરે? હવે એ લોકોનો તરીકો ગોતા. એક માણસ હતો, એને ઇમામને બહુ જ મહત્વનો એની જિંદગીના બારામાં સવાલ પૂછવો હતો. એ વિચાર કર્યો કે હું કેમ ઇમામ સુધી પહોંચું. તો એ પોતાને દેગીઝે કર્યો, પોતાને બદલાયો, પોતાના હુલિયાને બદલાયો. અને એ બન્યો કે જે લેગ્યુમ વેચતો હોય, બકાલા વેચતો હોય, માથા ઉપર ટોકરો રાખી અંદરમાં આટલા બધા બકાલા સબ્જી બધી લેગ્યુમ ભરી અને એવા ઇમામના ઘર સુધી પહોંચ્યો. અને કીધું કે મને ઇમામ સાથે, ઇમામે ગુલામને કીધું કે ઓલો આવ્યો છે એને બોલાય આવો. અને એવી રીતના ઇમામ સુધી માણસો પહોંચતા હતા. તો અઝીઝાને ગિરામી, આપણા જે ઓલમા છે એ આપણી ઢાલ છે, આપણને બચાવે છે. આપણને ખબર નથી પડતી, પણ જ્યારે આપણા દીન ઉપર, આપણા મઝહબ ઉપર કઈ હમલો થાય છે તો સૌથી આગળ આપણા મુજ્તહિદીન ઉભા રહીએ છીએ. એ લોકોની બહુ જ ઇજ્જત છે. ઇમામે કીધું છે કે જ્યારે હું હવે પરદે ગેબમાં જાઉં છું, મારા પછવાડે મારા મુજ્તહિદીનને મૂકીને જાઉં છું. આ સર્વે મારા નાયબ છે, તમે એની ઇજ્જત કરજો અને એની વાતને માનજો. શા માટે? આલિમની મજલિસમાં બેસું, આલિમ પાસેથી કંઈ શીખવું, એનો સવાબ એટલો છે. રસૂલલ્લાહ કેવો આલિમ, હઝરત ઈસા ફરમાવે છે એવા આલિમની બેઠકમાં બેસો કે જ્યારે તમે એના બાજુમાં બેસો, એના પાસે જાઓ તો તમને કાંઈ ઇલમ હાસિલ થાય, તમે કાંઈ જાણો, તમે કાંઈ શીખો. બીજું, જ્યારે તમે એના બાજુમાં બેસો તો તમે ખુદાને યાદ કરો. ત્રીજું, એવું આલિમ હોય કે જે તમને આખિરતની યાદ દેવરાવે, દુનિયાની અંદર મશગુલ ના કરી નાખે, તમારા માટે જન્નતને બહુ જ આસાન ન કરી નાખે, જહન્નમને બહુ જ દૂર ન કરી નાખે, તમને ગાફિલ ન કરી નાખે કે બસ આમાલની જરૂર નથી, નમાઝની જરૂર નથી, માતમ કરી લ્યો, મજલિસમાં ચાલ્યા જાઓ, બધી પસાર થઈ જશે. હરગિજ નહીં, કયામત બહુ જ મુશ્કેલ જગ્યા છે. ઇમામે કહ્યું છે કયામતના દિવસે ખુદાની કોઈ સગાવટ નથી કોઈ સાથે, અમારી પણ કોઈ સગાવટ કોઈ સાથે નથી, બધા પોત પોતાનો હિસાબ દેશે. અઝીઝાને ગિરામી, આ ઓલમાની બેઠકમાં બેસવું જિબ્રાઈલ કહે છે મને બહુ જ પસંદ છે. તો અજર શું છે એવા આલિમનું કે જે આટલી મહેનત કરે, આટલી કોશિશો કરે, આટલા વર્ષોની ભણતર કરે, માણસો સુધી ઇલ્મ પહોંચાડે? છતાં ઇમામ ફરમાવે છે કે રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જ્યારે કયામતનો દિવસ બરપા થશે અને માણસોને નામે આમાલ દેવામાં આવશે. એ બહુ જ કઠણ વખત હશે. કુરાનમાં છે ને, ઘણાને નામે આમાલ સામેથી દેશું, ઘણાને અમે એના પછવાડેથી દેશું. એવો નામાય આમાલ હશે કે કોઈના સામે ખોલીએ ન શકે, પછવાડે રાખશે. બચાવને ખબર છે ને, કઈ ખરાબ નોંધ મળે લોકો આમ કરીને ઉભા હોય, પણ સારા નોંધ મળે તો આમ કરીને ઉભા હોય. અઝીઝાને ગિરામી, રસૂલ કહે છે મહેશરના દિવસે નામાય આમાલ દેવામાં આવશે, તો અમુક લોકો પોતાનું નામાય આમાલ જોશે અને કહેશે પરવરદિગારા, આમાં આટલા બધા નેક કામ છે, અમે તો આટલા બધા નેક કામ નથી કર્યા દુનિયાની અંદર, આ આટલા બધા નેક કામ ક્યાંથી આવ્યા? તો અલ્લાહ તરફથી જવાબ આવશે કે જ્યારે તમે દુનિયામાં માણસોને શીખવાડ્યું, ઇલમ પહોંચાડ્યું અને એ લોકો આ શીખી પોતાની ભૂલને સુધાર્યા અને નેક કામ કર્યા, એનો અજરની અંદર તમારો પણ ભાગ છે. આ ફક્ત દીનના ઇલમની અહીંયા વાત થાય છે, પણ દુનિયાનો ઇલમ એ પણ ઇલમ છે. અગર મને કોઈ ચીજ આવડે છે, હું જોઉં છું કે મારા સામેવાળો યા સામેવાળી ભૂલ કરી રહી છે, મારી ફરજ છે એને શીખવાડવું. જો ઈ એની ભૂલને સુધારશે, એનું કામ આસાન થશે, ઈ જે ખુશી થશે, એના દિલમાં જે ખુશી થશે, એનો સવાબ પણ મને મળશે. મોમેના દિલને ખુશ કરવો સવાબ છે. હું જોઉં છું, ઘણી વખત આપણે જોઈ છે કે સામેવાળી ભૂલ કરી રહી છે, સામેવાળીને હું સરખું જવાબ નથી દેતી, એનાથી એની જે ચીજ બગડે છે એના દિલમાં તકલીફ થઈ છે. અગર મારા પાસે ક્વિઝિનનું ઇલમ છે, અગર મારા પાસે સીવાનું ઇલમ છે, અગર મારા પાસે ભણાવવાનું ઇલમ છે, અગર મારા પાસે બીજું કોઈ ઇલમ છે, શીખાડો, એકબીજાના મદદગાર થાઓ. અઝીઝાને ગિરામી, ઇલમ હાસિલ કરવું વાજિબ છે. રસૂલે કીધું મુસલમાનો, તમારા ઉપર ઇલમ હાસિલ કરવું વાજિબ છે. અને યતીમોમાંથી સૌથી મોટો યતીમી છે કે જે દીનના ઇલમને હાસિલ ના કરે અને ઈમાનથી દૂર રહે. એટલે શું આપણે બધા હોજામાં ચાલ્યા જાય? નહીં. તમારા જે વાજિબાત તમને લાગુ પડે છે, તમારા ઉપર જે હરામ લાગુ પડે છે, તમારા ઉપર જે જે વાજિબાત, તમારા દિવસની તમારી જે જરૂરિયાતના મસાઈલ છે, એ શીખવું જરૂરી છે. જ્યારે ઇમામ અલી અલૈહિસલામ કુફાની અંદર ગવર્નર હતા, તો રિવાયતોની અંદર મળે છે કે ઇમામ અલી અલૈહિસલામ બાજારની અંદર જતા હતા. બાજારની અંદર જઈને માણસો દુકાનવાળાઓને કહેતા હતા, એ લોકો કારોબાર શરૂ કરવા પહેલા મસાઈલ શીખી લ્યો, તમારા વાજિબાત શીખી લ્યો, પછી કારોબાર કરો. શા માટે? કારણ કે કારોબારની અંદર ઘણી વસ્તુ હોય, અમાનતદારી હોય, હિસાબ કિતાબ હોય, એકબીજાનું લેન દેન હોય, ઘણી ચીજ હોય કારોબારની અંદર. માલ લીધો, માલ દીધો, ઘરાક આવ્યો, ઘરાક ચાલ્યો ગયો, ફલાનાને જવાબ દેવાનું છે, આમ કરવાનું છે. એ જમાનાની અંદર ઇમામ કહેતા હતા, મસાઈલને શીખો, તમને જે લાગતા વળગતા મસાઈલ છે એ શીખો. કારણ કે ઘણી વખત ઓલા દુકાનવાળાને એમ થાય ને, હાલને એક તોમાત કાઢી લઉં. પણ તમને ખબર છે આ ઝીણી ઝીણી વસ્તુ કેટલી કામ આવે છે. એક આલિમ બયાન કરે છે કે પોતે એટાજુનીમાં રહીએ છે. એ કહે છે કે એને એક માણસ ભેગો થયો, એક દુકાનવાળો ભેગો થયો, એક માણસ ભેગો થયો, એ મુસલમાન થઈ ગયો હતો. તો વાત થઈ કે તું શું કામ મુસલમાન થયો, શું થયું? તો એ કે હું એક ફેરે દુકાનમાં ગયો, દુકાનમાં ગયો, મને તોમાત ખપતી હતી, તો હું તોમાત લીધો બધી, તો આ બાલાન્સમાં રાખીને દુકાનવાળાને દીધું, પોતાએ બાલાન્સમાં રાખી, બાલાન્સમાં રાખી. તો એમ હોય આપણે કઈ ચીજ નહીં, તો સાંક પૂછવા જા ઉપર નીચે વાંધો ના, જરાક અમુક ગ્રામ ઓછા હોય, જરાક અમુક ગ્રામ વધી જાય, એ કિંમત ના બદલાય. તો આ કહે છે કે મારી જે તોમાત હતી ને, અમુક ગ્રામ ઓછી હતી, મને એક કિલો બે કિલો જેટલી ખપતી હતી, એમાંથી થોડું ગ્રામ ઓછું હતું. તો ઓલા દુકાનવાળાએ પોતા પાસેથી લઈને એક તોમાત રાખી દીધી અને વજન વધી ગયો, પૈસા એ જ, પણ વજન વધી ગયો. તો આ ઘરાક ઓલાને પૂછે છે કે એ ભાઈ, તે શા માટે આ ઉમેરી આ તોમાત? સરકારની તો રજા છે કે થોડુંક ઓછું હોય તો વાંધો ના. તો કે સરકારની તો રજા છે, પણ મારો અલ્લાહ તો મને રજા નથી દેતો. મારો અલ્લાહ કહે છે કે આ હિસાબ, આ પલરો બરાબર હોવો કપે, ભલે હું વધારે દઉં, પણ સામેવાળાનો હક ના માર્યો જાય. આ જે ઘરાક હતો ને, એ જોતો રહી ગયો. આ કેવો ધર્મ છે કે જેમાં દુકાનવાળો સામેવાળાનો, દુકાનવાળા તો એક એક સંતિમ બચાવવાના ચક્કરમાં હોય, કે જ્યાં અમને એક સંતિમ બચે, બે સંતિમ બચે, દસ સંતિમ બચે, એ દુકાન એ ઘરા ગજબ થયો. પછી કીધું, તારું ખુદા કોણ છે, કોણ છે એ તારો, અલ્લાહ મને જરા કે તો. જરા એના સાથે વાત થઈ, પછી પોતે ઘરે ચાલ્યો ગયો. તે કે કરતા 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 મુસલમાન થયો. એમ ના સમજો કે આ નાની નાની વસ્તુ છે, આ નાની નાની વસ્તુ નથી, આનો ઇમ્પેક્ટ બહુ મોટો છે. આપણને નથી ખબર કે આ ખૂણા ઉપર ક્યાં આપણે દીનનું પાલન કરશું અને કોઈના ઉપર અસર થશે. અઝીઝાને ગિરામી, આલિમ અને દીનનો ઇલ્મ રાખો બહુ જ જરૂરી છે. અને છતાં ઇમામ કહે છે કે અગર જો રજા હોત ને તો હું મારા સહાબીઓને કોડા મારતો હોત કે તમે દીન શીખો, શરિયત શીખો, વાજિબ હલાલ હરામ શીખો. કારણ કે એક આલિમ કે જે અમલ કરવા વાળો હોય, એવો આલિમ ના કે બસ શીખે ને ચોપડી બંધ કરીને રાખ દીધી. એ આલિમ, ઈ ઇલમ કઈ કામનો નથી. ઈ તો ઇલમનું કબ્રસ્તાન છે કે ચોપડી વાંચી 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 આવડે છે બધું, પણ કોઈને કઈ શીખાડતા નથી. કારણ કે ઘણા તમે જોશો ભણીને આવે પછી અમે નહીં બોલી શકીએ, મારાથી નહીં થાય. ખુદાએ તને દીધું છે ઇલમ, તારા પાસે જબાન છે, પહોંચાડ બધાને, બધાના મસાઈલને હલ કર, બધાની મદદ કર, કોઈની કઈ ભૂલ હોય તો સીધું કર, એને સુધાર દુનિયાની અંદર અને દીનની અંદર. પણ ઘણા ખબર ના કેવું લાગશે, હું બોલું ના બોલું ખરાબ લાગશે. વાજિબ છે તારા ઉપર, તે ઇલમ લીધું, હવે બધાને દે. જે અમલ નથી કરતો ઇલમ ઉપર, છતાં ઇમામ કહે છે એવી રીતના છે જયારે કે પાણી વરસાદ પડે પાણા ઉપર, પાણા ઉપર વરસાદ પડે કઈ ઊગે, કઈ ના ઉગે. એવો આલિમ જે ઇલમ લીએ 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 ઈ કઈ કોઈને પાતા જ ના કરે, કોઈને મોકલાવે ના, કોઈને મદદરૂપ ના થાય, કોઈને શીખાડે ના, ઈ ચોપડીનું કબ્રસ્તાન છે ઈ આલિમ. અને જે આલિમ અમલ કરતો હોય, જે શીખું છે બીજાઓને પહોંચાડે અને પોતે પણ અમલ કરે, એમ ના કે બીજાઓને નસીહત કરે પોતે કઈ ના કરે, પોતે પણ અમલ કરે બીજાઓને પણ શીખાડે, એવા આલિમ જયારે કબ્રસ્તાનમાંથી પસાર થાય છે ને તો જે કબરોના બાજુમાંથી પસાર થાય છે ને એ કબ ઉપર પણ મગફિરત નાઝિલ થાય છે. સલવાદ તો આ હતું આલિમોની સોબતમાં બેસવું. કેવા આલિમ? જે તમને જન્નતથી નિરાશ ના કરી નાખે, જે તમને જહન્નમથી આઝાદ ના કરી નાખે, જે તમને કુરાનથી દૂર ના લઈ જાય, એવા આલિમોની બેઠક કરવી બહુ જ સવાબનું કારણ છે. પછી આપણે આવીએ જિબ્રાઈલની ત્રીજી ખ્વાહિશ ઉપર. જિબ્રાઈલ કહે છે, યા રસૂલલ્લાહ, અગર હું ઇન્સાન હોત, અગર હું બશર હોત, તો આ દુનિયાની અંદર જેટલા માણસોની અંદર ઇખ્તલાફ છે, ઝઘડા છે, કજિયા છે, હું એ લોકોની અંદર સુલો કરાવી દે, હું એ લોકોની અંદર રિલેશનોને સરખું કરાવી દે. ખુદાએ કુરાનની અંદર કીધું છે, વાતિઉલ્લાહ વ રસૂલહુ વલા તનાઝઉ ફતફશલુ વતખબરીહુકુમ. એ મુસલમાનો, અલ્લાહની ઇતાત કરો, અલ્લાહના રસૂલની ઇતાત કરો અને એકબીજા સાથે ન બાજો, નકર તમે કમઝોર પડી જાશો. તમે એકબીજાની સાથમાં જો ઝઘડા કરશો તો બીજા તમારો ફાયદો ઉઠાવી શકશે, તમે કમઝોર થઈ જશો, તમારી મજબૂતી ચાલી જશે. એવું ના કરો, તમે કજિયા ના કરો. છતાં ઇમામ કહે છે, જ્યારે બે મુસલમાન ભાઈ આપસમાં ગુસ્સે થાય છે, નારાજ થાય છે, એકબીજાથી ને દૂર થઈ જાય છે, તો શૈતાન બહુ જ ખુશ થાય છે, બહુ જ રાજી થાય છે શૈતાન, આરામથી બેસી જાય છે. પણ જ્યારે એ બંને ભાઈઓ પાછા દોસ્ત થઈ જાય છે, પાછું પોતાના ઝઘડાને ખતમ કરી નાખે છે, તો એ ફરિયાદ કરે છે, એ ગુસ્સે થાય છે કે હાય મારી મહેનત પાણીમાં ચાલી ગઈ. ઇસ્લામ શું કહે છે? સાથે રહ્યો મળી. ઇસ્લામ એમ નથી કહેતો કે કોઈ દિવસ આપણો ફેરફાર ના થાય, પણ અલ્લાહને નથી ગમતું કે આપણે એને લંબાઈ, એને કજિયાની અંદર લઈ જાય, એને વર્ષોની દુશ્મનીની અંદર લઈ જાય. અલ્લાહને એ પસંદ નથી. ફેરફાર થાય પણ તરત જ એનો હલ કર નાખો, તરત જ એનું સોલ્યુશન કર નાખો. હવે આપણે વિચાર કરે, કજિયો કેમ શરૂ થાય, ક્યારે કજિયો શરૂ થાય, ક્યારે ઝઘડો શરૂ થાય, કઈ વાત એવી છે કે જેનાથી ને એક આગ બરે તો પેલે બાકસ હોય ને, ઇબાકસ કઈ ચીજ બાકસ હોય એક તો એક મોચી હતો એક ગામની અંદર મોચી બૂટ સીવાવાળો કહો ને ઈ બૂટ સીવાવાળો હતો એ બહુ ગુસ્સાવાળો હતો બધાને ખબર હતી બહુ ગુસ્સાવાળો છે જલ્દીથી ગુસ્સામાં આવી જાય છે હવે આજુબાજુમાં એક માણસ હતો કામકાજ નહોતો કરતો નબળો એને ખબર ના શું સુઈ જવું ઈ આવ્યો આ મોચીની દુકાનમાં સવારનો પોર હતો મોચી દુકાન ખોલતો હતો બધી ખબર છે ને ઓઝાર રાખે પોતાની ચીજું બધું પાથરે કે ઘરાક આવશે આ બધું કામકાજ કરશે બધી તૈયારી કરતો હતો ઓલો મોચી આ ભાઈ આવ્યા નવરાભાઈ એમ કે છે કેમ છો સલામ દુઆ બધું કર્યું કે મને તારા પાસે એક સવાલ પૂછવું છે કે પૂછો તો આ માણસ કહે છે મોચીને કે તને ખબર છે મને એવું જાણવું છે કે કજિયો કેમ થાય ઝઘડો કેમ થાય તો આ મોચી કે એ ભાઈ ક્યાં તું સવારના પોરમાં મારી દુકાનમાં આવ્યો જા ને તારું કામ કરને ને મને મારું કામ કરવા દે ઓલો કે ના એમ ના કરો ને મને કયો ને મને જાણવું છે ઝઘડો કેમ શરૂ થાય ઓલો કે ભાઈ તું નવરો છો હું નવરો નથી મારે આ હમણાં ઘરાક આવશે તું મને હેરાન ના કર મારું કામનું ટેમ છે આ કોઈ સવાલ ના પૂછ આનો કઈ જવાબ નથી ઓલો કે ના હું તો ના એમ ના કરો મને કયો હું નહીં જાઉં અહીંયાથી જ્યાં સુધી તમે મને જવાબ નહીં આપો ઓલો મોચી હવે ગરમ થવાનું શરૂ થયો કે ભાઈ જા તું મને કામ કરવા દે ઓલો કે ના હું જાઉં જ ના તો તમે મને કયો ઝઘડો કરજો કેમ શરૂ થાય છે ઓલો કે ખુદાના વાસ્તે તું જા અહીંયાથી એક નો બે ના થાય મને જવાબ ખપે જ છે ઓલો ઓર ગુસ્સે થાય મોચી ઓર ગુસ્સે થાય હવે બે ની વાત ઉઠા થતા એટલા ગુસ્સે થઈ ગયા કે એકબીજા મારા મારી ઉપર ઉતરી આવ્યા ને પછી ઓલા મોચીએ પોતાનું ઓઝાર લઈને ઓલા માથામાં માર્યું તો માથું ફાટી ગયું તો પછી ઓલો પૂછવા વાળો થઈ ગયો છે બસ 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 હું સમજી ગયો ઝઘડો કેમ શરૂ થાય છે ઝઘડો એમ શરૂ થાય જયારે હું જયારે એક વાત કોઈ કરે અને પછી એના ઉપર ડટી જાય ને ડગે ના એટલે ઓલા સામે વાળા ને પછી ખીચ ચડે ને ગુસ્સો ચડે ને અહીંયાથી ને ઝઘડો શરૂ થાય છે સલવાર મોમિન માટે જાયઝ નથી કે 3 દિવસ થી વધારે પોતાના મોમિન ભાઈ સાથે બોલા રાખે ઈ છે મોમિન ભાઈ લોહી ના સગા હોય ભાઈ બેન મા બાપ ઓલાદ એક સેકન્ડ ની રજા નથી કે આ બોલા રાખે એક સેકન્ડ ની આમ મોમિન 3 દિવસ એ મેક્સિમમ 3 દિવસ લોહી ના સગા હોય એક સેકન્ડ ની રજા નથી કે અબોલા રાખે અઝીઝાને ગિરામી જયારે કજિયો થાય જયારે ઝઘડો થાય ક્યાંથી શરૂ થાય ગુસ્સાથી શરૂ થાય નાની વાતથી શરૂ થાય એક નાની વાત આહિસ્તે આહિસ્તે ઉગે 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 અને પછી એનો ઝાડ ઉગી જાય જો એને પરબારું ના કાઢી નાખો તો એ મોટું થઈ જાય પછી એને ઉપાડવું બહુ મુશ્કેલ પડે મુલ્લા અઝહર પોતાની મજલિસમાં બયાન કરતા હતા વખતે તમે સાંભળ્યું હોય કે એક માણસ હતો બિચારો મારા જેવો હશે એ માનતા કરી કે મારું કામ થઈ જશે ફલાણું તો હું એક કારો બકરો શેતાનને આપીશ ચલો માનતા કરી એનું કામ તો થઈ ગયું બકરોએ લઈ લીધો કારા રંગનો પણ હવે કેને દેવું શેતાનને ક્યાં ગોતવા જાઉં તો ગયો પોતાના જમાનાના આલિમ પાસે કે મેં આવી માનતા કરી લીધી છે બકરો આવ્યો મારા પાસે છે પણ હવે શેતાન મને ક્યાં ભેગો થાય તો આલિમ કહે છે તું જા બજારની અંદર તું જો તે જ્યાં બે માણસ બાજતા હોય વાં એક ત્રીજો હશે એ કહેતો હશે દઈ રાખ સંભળાવી દે મૂકજે ના દરરોજ દરરોજ આવીને ઉભો રહીએ છે તું આજે જવાબ નહીં દે તો કાલે પાછો આવશે એ જે બાકસ બારવાળો છે ને એને દે આવતારો બકરો ઈ છે શેતાન શેતાનનું કામ જ ઈ છે કે ઈ આગને ગરમ કરે છે ફૂંક મારતો જાય તમે જોજો જ્યારે ઇન્સાન ગુસ્સે થાય છે ગરમ થઈ જાય છે એના કાન એનું લોહી એકદમ ચહેરો બધું જે ગુસ્સામાં હોય માણસ એને ખબર પડે કે એનું બધું લોહી ગરમ થઈ ગયું છે શા માટે કારણ કે ગુસ્સો જે છે ને એ એક આગ છે આગ એ બારી નાખે છે ઇમામલી કહે છે ને ગુસ્સો એક જુનૂન છે ગેલું પણ છે આપણે મગજ કામ ના કરે ગુસ્સાની અંદર ઇન્સાનને એમ થાય કે હું બહુ તાકતવર છું કરી નાખીશ કરી દેખાડીશ પણ એ અકલમંદ નથી હોતો ગુસ્સામાં ઇન્સાનની અકલ હાઈલી જાય છે કારણ કે ગુસ્સો એની જગ્યા ઉપર આવી જાય છે ઇન્સાનને એમ થાય છે કે હું બધી આ દુનિયાની અંદર જેટલી લડાઈઓ થાય છે, જેટલા દેશ બરબાદ થાય છે, જેટલા દેશ પરેશાન થાય છે, એ બધી લડાઈઓની શરૂઆત ક્યાંથી છે? હું દેખાડી દઈશ, મારા પાસે બહુ જ તાકાત છે. પછી એની બરબાદી તમે જો ક્યાં સુધી ફેલાય છે. કજિયો અને ફસાદ, ઝઘડો શેતાનને બહુ જ પસંદ છે. જિબ્રાઈલ કહે છે કે આ શું ઇન્સાન હોત તો આને ઠારત. આના અંદર આટલો સવાબ છે. બે માણસના વચમાં સુલો કરાવી, બે દોસ્તારના વચમાં સુલો કરાવી, બે કુટુંબના વચમાં સુલો કરાવી, એનો બહુ જ સવાબ છે. પણ ખબર છે ને, જેને ઈ એવી એવી ઇન્સાનને ખેંચે છે એ ચીજ, જ્યારે કોઈના સમાચાર મળે ને કે આમ ને આમ થયું છે, તો ઘણી વખત ઇન્સાન ખેંચાય છે કે હજી એના અંદર હાથ નાખે પોતે. અહીંયાથી વાંચી વા ચુગલખોરી કરે. આ જ્યારે થાય છે ત્યારે ઓલો સુધરવાની બદલીમાં વધારે બગડી જાય છે. જ્યારે એક ત્રીજો માણસ એના અંદર ઘરે છે, તમે જોજો કેટલી જેટલી ઘર સંસાર કમિટી હશે, યા જેટલા કેસીસ એવા બને છે, જ્યારે ધણી બાયડી યા દીકરા દીકરી યા મોટા માણસો એ લોકોની જયારે અણબન થાય, તો એમાં ઘણી વખત એક ત્રીજા માણસનો હાથ હોય છે. અઝીઝાની ગિરામી એક માણસ હતો, ગુલામ લેવા ગયો બજારની અંદર. ગુલામ ખબર છે ને, એ જમાનાની અંદર ગુલામ વેચાતા હતા કામ કરવા માટે. તો ગુલામ મહિલો એક, તો ઓલો માલિક કહે છે કે આ હું ગુલામ વેચું છું, બધી બરાબર છે, પણ આ ચુગલખોરી કરે છે, વાની વાં કરે છે. હું તમને કહી દીધો છું, એ વાની વાં કરે છે. તો માલિક કહે કાંઈ ના વાંધો, હવે થોડી કાંઈ ના હોય એમાં, અમે નહીં સાંભળે, થઈ ગયું. એ કેટલા વર્ષ સુધી ઘરની અંદર કામ કર્યું, બહુ જૂનો ગુલામ થઈ ગયો. હવે જ્યારે જૂના થઈ જાય માણસો તો એક ભરોસો બેસી જાય ના, વાત આમ બધી એક વાતચીત એક ટેવ આવી જાય બધાની સાથમાં. ચુગલખોરીની આદત હતી આની. એક દિવસ આવ્યો જે માલકન હતી, જે ઘરવાળી હતી, એને કહેવા કે માલકન તમને ખબર છે, તમારો જે ધણી છે ને મારો માલિક, એ હવે બીજી શાદી કરવાની તૈયારી કરે છે. હું તમને જાણ કરું છું, પણ મને ખબર છે, પણ હું અચકાતો તો તમને કહું ના કહું, પછી મને એમ છું હલો ને તમને કહી દઉં એમ કરી દઉં, મસ્કા મારતો મારતો એમ કહે છે કે હું તમારા માલિકજી છે ને બીજી શાદી કરવા માટે તૈયારી કરે છે, તમને ખબર પડે, પણ મારા પાસે એક સોલ્યુશન છે. તમે છે ને એની દાઢીના બાલ લઈ આવી દો મને, જો રાતના એના ઉપર કંઈ પડીશ ફૂકીશ તો એ બદલાઈ જશે. હવે ઘરવાળી કે હા, પછી રાતના સુઈ જશે નહીં તો એની દાઢીના બાલ હું કાપી ને તને આપી દઈશ. સાંજના ઓલો માલિક ઘરે આવ્યો, તો હવે એના પાસે પોતે ગયો. માલિક તમને ખબર છે મને એવી શરમ થાય છે, પણ હવે તો તમને કહેવું જ પડશે, મારું જીવ નથી રહેતું, તમને કહી જ દઉં કે જે તમારી ઘરવાળી છે ને એ બીજા સાથે ભાગવાના ચક્કરમાં છે, એ આજે રાતના તમને કતલ કરી નાખશે અને પછી કાલે પોતે હાઈવી જશે. માલિકને એમ છું કે યાલ્લા, તો માલિક શું કર્યું, જમી ખોટે ખોટે સુવા ચડી ગયો, તલવાર પોતાના નીચે રાખી સુવા ચડી ગયો, ખોટે ખોટે સૂતો હતો. પછી રાત થઈ, અંધારું થયું, તો જોયું કે ઓલી બાયડી કઈ લઈને આવે છે ને હાથમાં કઈ છે. એને ઓલું યાદ આવ્યું કે તમને કતલ કરવા આવશે, એટલે જે ઓલી બાયડી નજદીક આવી આ તલવાર ઉપાડીને ઓલીને કતલ કરી નાખ્યું. ઓલી તો ગુજરી ગઈ. જયારે છોકરીના કબીલા વાળાઓને ખબર પડ્યા તો એ લોકોમાં આવ્યા, આને કતલ કરી નાખ્યા. જ્યારે ચુગલખોરી હોય છે, જ્યારે કોઈ ત્રીજું માણસ બે માણસના વચમાં ગરે છે, તો ફસાદ વધારે ફેલાય છે. સિવાય કે ત્રીજું માણસ મહેનત કરે, કોશિશ કરે કે આ બંનેનું સંધાઈ જાય, બંનેની પરેશાનીઓ દૂર થઈ જાય. સલવાત.
اللهم صل على محمد وعلى محمد وعلى
જ્યારે પણ કોઈ એવું તમારા સામે કોઈ એવી ચીજ આવે કે જેમાં બે માણસની અંદર જુદાઈ થવાની હોય, બે માણસની અંદર કાંઈ અનસમજૂતી થતી હોય, અને અગર તમારા પાસે એનો સોલ્યુશન એનું હલ હોય, તો જલ્દી જલ્દી એને સીધું કરી નાખો, જલ્દી જલ્દી એને જોડી નાખો. કારણ કે છતાંય મામ કહે છે, જ્યારે બે માણસ, બે દોસ્ત, બે ભાઈ બે ઇન્સાન એક દૂસરા એકબીજાથી જુદા થાય છે જયારે કે એ લોકો દિલમાં નારાજગી હોય ગુસ્સો હોય અને એ લોકો નારાજ જ એકબીજાથી છેટા પડી જાય છે દૂર થઈ જાય છે તો અલ્લાહ બે ઉપર લાનત મોકલાવે છે બે અલ્લાહની રહેમત થી દૂર થઈ જાય છે ફરમાયું શા માટે બે ના કજિયા છે એમાં એકની ભૂલ છે એ ભૂલ નથી તો ઇમામ ફરમાવે છે નહીં એમ નથી જેની ભૂલ નહોતી ઈએ પણ પહેલો બગલો ના કર્યો સુલો કરવા માટે બે માંથી કોઈ કોશિશ ના કરી સુલો કરવા માટે એટલે આ બંને ઉપર અલ્લાહનું અઝાબ નાઝિલ થશે અઝીઝાને ગિરામી સુલો સફાઈ કરાવી સુલો કરાવી આ બહુ જ સવાબનું કામ છે સૌથી ખરાબમાં ખરાબ ઈ લોકો છે રસૂલલ્લાહ ફરમાવે છે કે જે ચુગલખોરી કરતા હોય અહીંયાની વાની વાં કરીને ભાઈઓના દિલોમાં બેન ભાઈના દિલોમાં ધણી ભાઈડીના દિલોમાં દોસ્ત દોસ્તના દિલોમાં એકબીજાના પાડોશીના દિલમાં દુશ્મની નાખે છે આ બદતરીન લોકો છે તાને તો કેટલું સહેલું થઈ ગયું છે તમને ખબર છે જેવી રીતના સવાબે જારિયા હોય ને એવી રીતના આ ગુનાએ જારિયાએ હોય હું કોઈની ગીબત મેસેજમાં મોકલાવું એક ગુના પછી ઈ મેસેજ વાં જાય બીજો ગુના ત્રીજો ગુના જેમ જેમ પહોંચશે બધે કોર એમ એમ ગુનાનો મારો ગુનાનો કોણ વધતો જશે શરૂ કોને કર્યું મેં કર્યું ને કોઈના એપ ખોલ્યા કોઈની ચુગલખોરી કરી કોઈનું હવે તો એમ થાય છે ને અનિશ્ચય કર નાખો ઓલું બોલે છે ચૂપેથી અનિશ્ચય કરીને આવાસ કર નાખે ફોરવર્ડ કર નાખે મોકલાવી દે બીજાને મને તો ભાન ના હોય કે મારું કોઈ અનિશ્ચય કર્યું છે અટાણે તો આલિમોની ઓલી ક્લિપ કાઢીને પોતાની મરજીની કાઢીને વાપરે છે અટાણે બહુ સહેલું થઈ ગયું છે પરેશાની ઊભી કરવી માણસોને હેરાન કરવા માણસોને તકલીફ પહોંચાડવી અઝીઝાને ગિરામી જિબ્રાઈલ કહે છે જ્યારે બે લોકોની દરમિયાનમાં દુશ્મની હોય મને એ સવાબ ખપે છે કે હું એ લોકોની દુશ્મનીને દૂર કરું એ લોકોના દરમિયાનમાં સુલો કરાવી નાખું તાકે મુસલમાનો એકબીજાથી દૂર ના થઈ જાય એકબીજાથી સંપીને ચાલે ખાસ કરીને શોહર અને ઘરવાળીના દરમિયાનમાં જુદાઈ નાખવી એ શૈતાનને બહુ જ પસંદ છે કે જ્યારે ધણી અને બાયડીના દરમિયાનમાં દૂરી આવે છે તમે જોયું છે જ્યારે નવા પહેરેલા હોય માણસો દીકરા દીકરી જ્યારે નવા પહેરેલા હોય શામ્રમાં કોઈ ના હોય તો આહિસ્તે આહિસ્તે બોલતા હશે આહિસ્તે આહિસ્તે એકબીજાના કાનમાં બોલતા હશે પણ જ્યારે એ જ દીકરો અને દીકરી ગુસ્સે થાય એ જ શામ્રમાં કોઈ નથી રાડું પાડી પાડીને બોલતા હશે શા માટે એમ થાય છે કારણ કે દિલ દૂર થઈ ગયા છે ત્યારે દિલ બાજુમાં હતા હવે દિલ દૂર થઈ ગયા છે એટલે એકબીજાની અવાજ સંભળાતી નથી અવાજ સંભળાય છે પણ સમજાતી નથી એ ત્યારે શું હોય છે ગુસ્સો હોય છે વચનની અંદર આ ગુસ્સો અઝીઝાને ગિરામી જંગોની શરૂઆત આ ગુસ્સાથી થાય છે જો આ ગુસ્સાને ઇન્સાન વાંચ ઊભું રાખે વાંચ દાટી રાખે વાંચ ખતમ કરી નાખે તો આ કજિયા આગળ ના વધે રસૂલલ્લાહના જમાનામાં એક અરબ આવ્યો રસૂલલ્લાહ પાસે ઇસ્લામ શીખવા બધું લોકો જે અરબ લોકો હતા એ જમાનાની અંદર એ લોકો ડેઝર્ટમાં રહેતા હતા એ લોકો કઈ ગામમાં નહોતા રહેતા અને એ લોકો કઈ દરરોજ નહોતા આવી શકતા રસૂલલ્લાહ પાસે તો જ્યારે જ્યારે એ લોકોને મોકો મળતો રસૂલલ્લાહ પાસે આવતા થોડું ઘણું ઇલમ લઈ પાછા પોતાના કબીલામાં ચાલ્યા જતા હતા જે થોડું શીખી શકતા હોય આવ્યો રસૂલલ્લાહ પાસે યા રસૂલલ્લાહ મને થોડુંક કાંઈ ઇલમ શીખાડો મને કાંઈ નસીહત કરો તો રસૂલલ્લાહ ફરમાવે છે કે એ મુસલમાન તું ગુસ્સો ના કરજે તું ગુસ્સાથી દૂર રહેજે હવે એ અરબ લોકો તો નાની ચીજ શીખીને ચાલ્યા જાય એ ભાઈ ચાલ્યો ગયો જ્યાં પોતાના કબીલામાં પહોંચ્યો તો જોયું છે બધા તલવાર લઈને ઊભા છે સૂચ્યું તો ઓલા સામેવાળા કબીલાનો એક માણસ પોતાના કબીલાવાળાએ એક માણસ સામેવાળા કબીલાને મારી નાખ્યો છે હવે અરબ લોકો નસલોમાં નસલ લડતા હોય એક માણસ અહીંયા મરે તો અહીંયા ચાર મરે પછી વા આઠ મરે તો અહીંયા બાર મરે તો વા સોળ મરે એવી રીતના એ લોકોનું હાલતું હતું એટલે એક મૈયતમાં ઊભું ના રહી જાય એ કજિયો શરૂ થાય સાલો સાલ નસલ નસલ ચાલે કજિયો હવે આ જોઈ છે કે એના કબીલાવાળાએ સામેવાળા કબીલાના માણસને મારી નાખ્યો છે હવે ઓલા લોકો બદલો માંગે છે એટલે લડાઈની તૈયારી છે પહેલે તો બહુ ગુસ્સે થયો, ગુસ્સે થયો, ચાલો 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 ચાલો, એ લોકો આપણા ઉપર હમલો કરે, આપણે જવાબ ના દઈએ, ચાલો ચાલો ચાલો. આવ્યા બે સામ સામે ફોજ ઉભી છે. આને યાદ આવ્યું, રસૂલે લાઈ કીધું તું ગુસ્સો ના કરજે. એટલે જરાક વાર વિચાર કર્યો, જયારે વિચાર કર્યો પછી કીધું ના બરાબર. પોતાની તલવાર ઉતારી, પોતાની ઝીરા ઉતારી, પોતાના સાદા કપડામાં ઊંટ ઉપરથી ઉતરી હાલીને ઓલા સામેવાળા લશ્કર બાજુ માંડ્યો. સામેવાળાએ જોયું કે આ તો સરદાર આવ્યો છે, તલવાર વગર શું કામ છે. આવ્યો અંદર, કહ્યું એક માણસની વાત છે ને, હવે એ તો પાછું જીવ તો થશે ને, તો આપણે એમ કરે, યા તો હું તમને દિયત આપી દઉં, પૈસા આપી દઉં, એના બદલીમાં જે બીજું કાંઈ ખપતું હોય એ આપી દઉં, ને જો શરત તમને અમારામાંથી કોઈને કતલ કરવું છે તો આવ્યો હું, મને જ મારી નાખો, થઈ ગયું બદલો એકના બદલીમાં એક. પણ શા માટે આપણે જંગ કરે અને આટલા બધા માણસોનું ખૂન કરે? સામેવાળા કબીલા અજબ થઈ ગયા, કોઈ દિવસ એવું નહોતું સાંભળ્યું. લોકો માટે તો હવે તો જંગ ચાલશે, હવે સાલો સાલ. કીધું હા આ તો બરાબર કહે છે, ખોટું છે એટલી લડાઈ કરવી. કીધું ના અમને કાંઈ નથી ખપતું, આપણે અહીંયા બંધ કરી નાખીએ લડાઈ. જોયું કેટલું આસાન છે, ફક્ત ઇન્સાન પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી લે તો આ દોસ્તી દોસ્તીમાં બદલાઈ જાય, આ દોસ્તી જારી રહે, ચાલુ રહે, ધણી બાયડીનો રિશ્તો ચાલુ રહે, ભાઈ ભાઈનો રિશ્તો ચાલુ રહે, ભાઈ બહેનનો રિશ્તો ચાલુ રહે, મા બાપ ઓલાદનો રિશ્તો ચાલુ રહે. આ બહુ જરૂરી રિશ્તાઓ છે, કારણ કે આ સિલે રહેમીના રિશ્તાઓ છે. કતે રહેમી આપણે નથી કરી શકતા, આપણે એકબીજાથી સગાવટને નથી તોડી શકતા, અલ્લાહ તરફથી હરામ છે અગર કોઈ ઇન્સાન પોતાના સગાવાલાઓથી રિશ્તાને તોડી નાખે. અબોલા થવું ઇસ્લામમાં છે જ નહીં, આ ચીજ ઇસ્લામમાં છે જ નહીં કે હું ઓના સાથે અબોલી છું ને હું નથી બોલતી, આ ચીજ છે જ નહીં ઇસ્લામમાં. અઝીઝાને ગિરામી દોસ્તી મજબૂત કરે છે, દોસ્તી મજબૂત કરે છે. ઇમામ અલીને પૂછવામાં આવ્યું કે તમારા માટે ભાઈ વધારે કિંમતી છે કે દોસ્ત? ઇમામ અલીએ કીધું દોસ્ત હીરા માફક છે ને ભાઈ સોના માફક છે. તો અજબ થયા, હીરો તો વધારે મોંઘો છે, સોનું કેમ? કેમ ભાઈ સોનું ને દોસ્ત હીરો? માના કે ભાઈ તો વધારે કિંમતી લોહી છે. તો ઇમામે કહ્યું સોનું અગર તૂટી જાય તો એને ઓગળીને પાછું એ એક થઈ જાય, પણ જો હીરો તૂટી જાય તો એ ના થાય. ભાઈ તમારું લોહી છે, અગર કોઈ દિવસ કજિયા થશે તો પાછું એ થઈ જશે, પણ દોસ્તીમાં જો ફેર પડી જશે તો એ ભલે જોડાઈ જાય પણ એ તીડ રહી જશે. અઝીઝાને ગિરામી આ રિશ્તાઓની અંદર, આ સપનોની અંદર, આપણા ઘરોની અંદર, આપણા કામકાજની અંદર રિશ્તાઓને જોડીએ, રિશ્તાઓને બનાવીએ. અઝીઝાને ગિરામી કરબલા આપણને શું શીખાડે છે? અગર કોઈને ભૂલ થઈ જાય તો માફ કરો. હુરને ઇમામે માફ ન કર્યું, માફ કર્યું. તમને ખબર છે ઇમામે હુસેનથી તકરીર સાંભળીને 23 લોકો, હુર સિવાય 23 લોકો ઇમામના લશ્કરમાં આવ્યા. એ બધાના નામ આપણને નથી ખબર, પણ એનું સેમ્બોલ એક હઝરતે હુર છે. ખાલી હઝરતે હુર નથી આવ્યા, બીજા અમુક લોકો પણ ઇમામના લશ્કરમાં આવ્યા, પણ એ લોકો હતા કે જેને ઇમામે માફ કરી નાખ્યા અને એ લોકો શહીદ થયા. પણ અઝીઝાને ગિરામી તમને ખબર છે કરબલા જ્યારે તૈયાર થતી હતી, કરબલા જ્યારે તૈયાર થતી હતી, કરબલાની અંદર લશ્કર ઉપર લશ્કર આવી રહ્યા છે. અઝીઝાને ગિરામી ઇન્ડિયાની અંદર એક શિયા રહેતો હતો, એ શિયા દરરોજ દર વર્ષે સબીલનો સામાન કરતો હતો અને એની સબીલ બહુ જ મશહૂર હતી, બહુ જ સબીલ મશહૂર હતી. માણસો દૂર દૂરથી એનું દૂધનું શરબત પીવા માટે આવતા હતા, બહુ જ પૈસાવાળો માણસ હતો. પણ એક જમાનો એવો આવ્યો કે સરકારના કામોના લીધે એની હવે મુશ્કેલી આવવા માંડી. અમુક સમય માટે એને જેલમાં પણ જવું પડ્યું, ક્યાંક ખાનાની અંદર રહ્યો, પણ એને વા એ જ વ્યાધિ હતી, માહી મહોરમ બાજુમાં છે, હવે હું સબીલનો બંદોબસ્ત કેમ કરીશ? ખુદા ખુદા કરીને મહોરમના ચાંદ પહેલા એને રિહાઈ મળી. ઘરે આવ્યો, કહ્યું શું ઘરમાં કાંઈ સામાન છે કે હું સબીલ તૈયાર કરી શકું? કહ્યું ઘરમાં કાંઈ નથી, ફક્ત પાણી અને ખાંડ છે. કઈ ના બાંધો, એ ઇમામ ના નામ ઉપર પાણીમાં ખાંડ નાખી અને સબીલનું સામાન તૈયાર કરી રાખ્યું. માણસો આવા લાગ્યા, જોયું કે આ તો ખાલી પાણી છે, કઈ બોલા ના, જરાક પીને બધા ચાલી લાગ્યા. જયારે રાત પડી પોતે બારે જોવા જાય છે તો જોઈ છે કે શરબત તો આમ ને એમ પડ્યું છે, કોઈએ નથી પીધું. એનું દિલ એકદમ હિલી ગયું. એને એમ થયું, કીધું, યા મોલા, આજ ફેરે મારાથી કઈ બંદોબસ્ત નથી થઈ શક્યો, મારી આ સબીલ તમે કબૂલ નથી કરી, આ સબીલ તો મારા પાસે આમ જ પડી છે. પોતે ઘરના અંદર જાય છે, જરાક વાર થાય છે તો બાયડામાં કોઈ ખકડાવે છે. જયારે બાયડું ખોલે છે તો જોઈ છે કોઈ ઉભા છે. માણસો કહે છે, તમે કોણ છો? કહ્યું, અમે મુસાફર છે, અમે બહુ જ સરસ લાગી છે, શું થોડુંક અમને પીવાનું મળી શકે? આ શખ્સ કહે છે, જરૂર જરૂર, આવો આવો, આ સબીલનું બધું પાણી આ મહેમાનોને પીવરાવી દીધું. જયારે સબીલનું બધું પાણી ખલાસ થઈ ગયું, સંતોષ થઈ ગયું કે હવે મારી સબીલ પૂરી થઈ ગઈ, તો જોઈ છે કે આ માણસો અહીંયાના નથી લાગતા, આ તો કોઈ બારગામના માણસો છે. ઈજી બુલંદ એક માણસ જે આગળ હતો એને પૂછ્યું, તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો? કહ્યું, હું હબીબ ઇબ્ને મઝાહિર છું, અને આ બધા શહદા કરબલા છે. અમને ઇમામે હુસેને બોલાવ્યા અને કહ્યું, મારા ચાહવા વાળાએ સબીલ બનાવી છે, પણ કોઈ એની સબીલ પીવા માટે નથી આવ્યા. હબીબ તમે જાઓ, વાં સબીલ નું ઇંતજામ છે, તમે વાં જાઓ. અઝીઝાને ગિરામી, હબીબ કોણ છે? આજે પણ હબીબ ની કબર ઇમામે હુસેન ની ઝરી ના સામે છે, કે જ્યારે પણ કોઈ જાય તો પહેલે હબીબ ને સલામ કરે, પછી ઇમામે હુસેન સુધી પહોંચે. અઝીઝાને ગિરામી, કરબલા ની અંદર લશ્કર ઉપર લશ્કર આવી રહ્યો છે. શિમર નું લશ્કર આવે છે, સિનાન નું લશ્કર આવી રહ્યું છે, હુલી નું લશ્કર આવી રહ્યું છે. 2000 માણસ, 3000 ઘોડે સવાર, 4000 ઘોડે સવાર. શહેઝાદી ઝૈનબ ભૈયા હુસેન ને બોલાવે છે, કહે છે, ભૈયા હુસેન, આપણી મદદ માટે કોઈ નથી આવવાનું, આટલા લશ્કર આવે છે પણ આપણી મદદ માટે કોઈ નહીં આવે. કહ્યું, બહન ઝૈનબ, જો તમે બીજું કઈ સવાલ પૂછો હોત તો હું જવાબ દે, પણ તમને તો ખબર છે, મા ફાતિમા માટે પણ કોઈ મદદ કરવા ના આવ્યું, બાબા અલી માટે પણ કોઈ મદદ કરવા ના આવ્યું, ભૈયા હસન માટે પણ કોઈ મદદગાર ના હતો, પણ હા, બહન ઝૈનબ, આપણી મદદ માટે કોણ આવે? ઇમામે હુસેન કહે છે, શહેઝાદી ફરમાવે છે, ભૈયા હબીબ ને કાગળ લખો, મને યકીન છે હબીબ જરૂર આવશે. ઇમામ હબીબ ને કાગળ લખે છે, શરૂ કરે છે, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, ઇમામે હુસેન તરફથી મર્દે ફકી હબીબ ને સલામ. કદમાં લખે છે, એ હબીબ, સૈયદાનો લાલ કરબલામાં ઘેરાઈ ગયો છે, મને તારી મદદની જરૂર છે, હબીબ બની શકે તો જલ્દી આવો, મારા સાથે નબી ઝાદીઓ પણ છે. અરે, આ કાગળ લઈને કાસિદ કુફા તરફ રવાના થયા. કુફામાં હાલાત બહુ જ ગંભીર છે, ઘડીકમાં કોઈ નીકળી નથી શકતું. હબીબ બપોરનું સમય છે, દસ્તરખાન ઉપર બેઠા છે, લુકમો મોઢામાં રાખે છે, લુકમો અટકી જાય છે, બાયડામાં કોઈ દક્કુલ બાબ કરે છે. હબીબ જોવા જાય છે, પૂછે છે, કોણ છે? કહે છે, અના બરીદુલ હુસૈન, હું હુસૈન નું કાસિદ છું. હુસૈન નું નામ સાંભળવું તું હબીબ ભાઈ નું ખોલે છે. હબીબ થી હબીબ કાગળ લઈને ચૂમે છે, આંખોને લગાડે છે, ખોલીને વાંચે છે, બંધ કરીને ઘરમાં આવી જાય છે. બીબી પૂછે છે, કોણ હતું? કયું? હુસેન નું કાસિદ હતો. કયું? શું કામ હતું? કાગળ આવ્યો છે, શું લખેલું છે કાગળમાં? શોહરને, બીબી બાઈની શોહરને પૂછે છે. હબીબ કહે છે, શહેઝાદ, એ બીબી, હુસેન મને બોલાવી રહ્યા છે, કરબલામાં એને મારી જરૂર છે. એ બીબી કહે છે, તો શું વિચાર છે? હબીબ કહે છે, મને તારી બહુ ચિંતા થાય છે, હું જઈશ તો તું કેમ કરીશ? અરે, એ મોમેના બીબી ઊભી થઈ ગઈ, કહ્યું, હબીબ, મારી ચાદર તું લઈ લે, તારી તલવાર મને દઈ દે, ફરઝંદે ઝહરા તને બોલાવે છે અને તું હજી વિચાર કરે છે. હબીબ કહે છે, ના, મને ખબર છે, મને ખબર છે, પણ હું તારો ઇમ્તિહાન લેતો હતો. ઘોડાને તૈયાર કરે છે, ગુલામને કહે છે, આ ઘોડો ગામથી બારે લઈ જા, હું આઈસ્તે આઈસ્તે પહોંચું છું, ગામની અંદર બહુ જ ખતરો છે, બધે કોઈ પોલીસ અને ફોજી ફરતા હોય છે, હબીબ ને નીકળતા નીકળતા મોડું થઈ ગયું. જયારે ઘોડાના બાજુમાં આવ્યા તો જોયું કે ગુલામ ઘોડાના કાનમાં કઈ કહી રહ્યું છે. હબીબ કાન લગાડીને સાંભળે છે. ગુલામ કહે છે, એ ઘોડા વ્યાધિ ના કરજે, અગર મારા આકા ન આવ્યા તો હું તારા ઉપર સવાર થઈને ઇમામની મદદ માટે જઈશ. અરે હબીબ માથું પીટી લે છે, અરે સૈયદુ શહદાનો આ વખત ગુલામ પણ ઇમામની મદદ માટે તૈયાર છે. અઝીઝો હબીબ કરબલાની અંદર પહોંચી જાય છે. ફૌજે હુસૈનીમાં ખુશીનો મકામ છે. હબીબ આવી ગયા છે. આશૂરનો દિવસ આવી ગયો, નમાઝે ઝહરનો સમય આવી ગયો. અબુ સમામા એ સૈદાવીએ કહ્યું, યબ્ન રસૂલલ્લાહ, છેલ્લી નમાઝ તમારા સાથે પડી લે. મોલા હબીબ ને કહે છે, હબીબ ઉમરે સાદ પાસે જાઓ, એને કહો અમને નમાઝ પડવાની મોહલત આપે. હબીબ જાય છે. ઉમરે સાદ કહે છે, શું હુસૈન ની નમાઝ કબૂલ છે? અરે હબીબ કહે છે, યબ્ન રસૂલલ્લાહ, તમે નમાઝ પડો, હું ના તમારા નાના સાથે જન્નત માં નમાઝ પડીશ. હબીબ જંગ શરૂ કરે છે. હબીબ શહીદ થાય છે. અરે કરબલા નો આશૂર નો દિવસ ખતમ થાય છે. 11મી માહે મહોરમ આવે છે. કાફેલો કરબલા થી કુફા રવાના થાય છે. કુફા ની અંદર જયારે મોલા પહોંચે છે, મારા મોલા સૈયદે સજ્જાદ ના બાજુમાં એક નાનો છોકરો આવે છે. કહે છે, અસલામ અલૈકા યબ્ના રસૂલલ્લાહ. ચોથા ઇમામ જોઈને કહે છે, આ પરદેશમાં કોણે અમને સલામ કર્યું? જોયું એક નાનો બચ્ચો છે. કહ્યું, તું કોણ છે? કહ્યું, હબીબ નો દીકરો છું. સૈયદે સજ્જાદ ફૂપી અમ્મા ને કહે છે, ફૂપી અમ્મા, હબીબ નો દીકરો છે. ઝૈનબ કહે છે, તારી માં ક્યાં છે? એક બાઈ નો અવાજ આવે છે, શહેજાદી હું અહીંયા છું, પણ મારી આંખ બંધ છે, હું શહેજાદીઓને ચાદર વગર નથી જોઈ શકતી. શહેજાદી ઝૈનબ કહે છે, આઈગો જય હબીબ, હું તો તને આશૂર થી ગોતું છું, અને તને હબીબ નો પુરસો આપું છું. અરે હું કઈ શહેજાદી, તમારા ભાઈ નો પુરસો તો કોઈ તમને નથી આપ્યો, એની બદલીમાં તાઝિયાના છે, તલવાર છે, નેઝા છે. લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન, સયાલમુલ્લઝીના ઝલમુ અય્યમુન કલબિયન કબીર. માતમે વિષય